Vamos lo hizo bote caro por ti. પૂજ્ય ગુરુદેવસિંહના વચનામૃત એમાં આપણે 84 નંબરના બોલ ઉપર આપણે આવ્યા છીએ. થોડુંક વાત તો શરૂ થઈ ગઈ છે. શરીર શરીરનું કામ કરે અને આત્મા આત્માનું કામ કરે છે. પ્રશ્ન તો થાય બધાને, આમ કેમ હશે, આપણા વગર શરીર કેવી રીતે કામ કરી શકે? કારણ કે એનામાં તો કાંઈ જ્ઞાન નથી, એને કાંઈ ખબર નથી. અને તેથી જેનામાં જ્ઞાન હોય એનામાં શું થાય? કામ થાય ને, કાર્ય થાય ને. જેનામાં જ્ઞાન હોય, ફરીથી, જેનામાં જ્ઞાન હોય એમાં જાણવું થાય. કામ તો દરેક પદાર્થમાં થાય છે, જળ હો કે ચેતન હો, રૂપી હો અરૂપી હો, ક્ષેત્ર અપેક્ષા એ અનંત પ્રદેશી હો કે એક પ્રદેશી પરમાણુ હોય, કાળ દ્રવ્ય હો. કાર્ય થવું જુદું છે અને જાણવું એ જુદી વાત છે. કાર્ય થવું એ તો હરેક પદાર્થનું સ્વયં પોતાનું સ્વરૂપ છે, જેને બીજી ભાષામાં શું કહેવાય છે, જે કોઈ સત છે, અસ્થિ હયાતિ ધરાવતો પદાર્થ કેવો હોય છે? ઉત્પાદ વ્યય દ્રવ્ય સ્વરૂપ હોય છે. તત્વા સૂત્રનું આ સૂત્ર છે, ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત. કોઈ પણ પદાર્થ માટે છે, જળ ચેતન કોઈ એમાં ફરક નથી પડતો. ફરક એ છે કે જે જ્ઞાનમય પદાર્થ છે, ચેતનમય પદાર્થ છે, એનામાં પરમન સાથે શું છે, જાણવું પણ છે. અને આવું ક્યાંય આવે છે? સમયસારમાં ક્યાંય આવતું હશે કદાચ. બીજી જ ગાથામાં જીવની વ્યાખ્યા કરતા અમૃતચંદાચાર્યદેવ લખ્યું છે, જેનામાં જાણવું અને પ્રણમન એવા બે કાર્ય એકસાથે થાય તેનું નામ શું કહેવાય છે, જીવ નામનો પદાર્થ કહેવાય છે. તો ફરીથી, પ્રણમન એ હરેક પદાર્થનું પોતાનું સ્વરૂપ છે. કેમ 12માં પદાર્થો જળ છે એમાં પ્રણમન નથી દેખાતું? તો એ પ્રણમન એનો વસ્તુનો પોતાનો શું છે, સ્વભાવ છે, સ્વરૂપ છે, એની પોતાની તાકાત છે, એનું સામર્થ્ય છે. એને બીજાને કોઈની સાપેક્ષતાની જરૂર નથી. તો શરીર શરીરનું કામ, આપણને શું થાય છે કે પોતાની ઈચ્છા અને શરીરનું પ્રણમન બેનો શું થઈ જાય છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં એવો યોગ બને છે. એટલે આપણને એમ થાય, મેં ઈચ્છા કરી એટલે પ્રણમન. પણ કોઈક એટલું આવું બધું કે હા, નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં ચોક્કસ થાય છે, પણ એનાથી હંમેશા થશે એવો નિયમ નથી. નિમિત્ત નૈમિત્તિક સંબંધ યોગાનુયોગ બને તો, અને આવું બને ત્યારે પણ શું નથી, કરતા કર્મ સંબંધ નથી. બે વાત જ્યાં સુધી જીદી ખબર નહીં પડે ત્યાં સુધી આ વાત તો કોઈ ઉકેલ નહીં આવે. બહારમાં તો કોઈ ઇન્સિડન્સ તો બોલીએ છીએ આપણે, તો ત્યારે શું હોય છે, એકબીજાનો સહજ સંબંધ થઈ જાય છે બધે. અને ઘણીવાર એવું નથી બનતું, ઈચ્છા કરી અને નથી થતું, તો એનો અર્થ શું થયો? જેવી જેવી ઈચ્છા કરીએ છીએ એવું પ્રણમન થાય છે, સ્લીપ ઓફ ટંગ કહીએ છીએ બોલવાનું, બીજું વિચાર્યું અને બીજા, તો એનો અર્થ શું છે કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે ત્યારે આવો યોગ બને છે. બાકી એ એક જગતનો માં જેટલા પદાર્થો છે એ દરેક પદાર્થ પોતાની રીતે સ્વતંત્ર કામ કરે છે, અને આ રીતે એક સ્વતંત્રતાનો ઢંઢેરો આ જૈન દર્શન છે. આપણને આશ્ચર્ય ભલે લાગે કે ભાઈ, જાણનાર પદાર્થ છે એટલે જ પ્રણમન થાય છે, એવું નથી. સ્વયં પોતાની રીતે પદાર્થોનું પ્રણમન થયા જ કરે છે. આત્મામાં એક જાણવું એવો એક એનો બીજો ગુણ છે. તે અહીંયા આપણને એ રીતે શરીર શરીરનું કામ કરે છે. ચાલો બીજી રીતે વિચાર કરીએ. એ તો ઘણી એવા શબ્દો તો છે, જડ ચેતન બંનેનો સ્વભાવ ભિન્ન સુપ્રતિતપણે જેને સમજાય. બેના સ્વભાવ ભિન્ન છે. પેલું એક આખ જળ અને ચેતન શબ્દ વાપરા તેનો અર્થ શું હશે? બેની સ્વાધીનતા છે કે બે એકબીજા ઉપર પરાધીન છે? જળ અને ચેતન કીધા તેનો અર્થ કે બેના સ્વભાવની ભિન્નતાઓથી બંને પોતાના સ્વાધીનપણે કાર્ય કરી રહ્યા છે. બીજી રીતે વિચારીએ, માની લઈએ કે હું શરીરનું બધું કરું છું, તો આપણી ઈચ્છા પ્રમાણે શરીરમાં પરિણમન થાય છે? કોઈને બીમાર પડવાની ઈચ્છા છે, કાળા વાળ ધોળા થાય એવી ઈચ્છા છે, અને છતાં શું થાય છે? એમાં છે ને આપણે કોઈ ઊંડાણથી વિચારતા નથી. કોઈ કે હું ઈચ્છું એવું શરીરમાં થાય, કોઈ એમ કહેતું હોય ને, તેને શું કહેશું? તું ઈચ્છું એવું થાય છે કે ઈચ્છવા યોગ્યની તું ઈચ્છા કરે છે? ઈચ્છું એવું જો થાય તો મારું તો છે 100 મીટર્સ છે, 5 સેકન્ડમાં જવું છે. જો મારે આધીન હોય શરીર, મારી ઈચ્છાને આધીન હોય, તો ગિવન એ ચોઈસ શું છે? નહીં ઓલિમ્પિકમાં શું કેટલો મેડલ લઈ આવીએ? જીવનમાં આ વિચારતા નથી આપણે. હું ઈચ્છું એમ નહીં, ફરીથી શું છે? ઈચ્છવા યોગ્ય, અને થશે કે નહીં થાય એની ગેરંટી નથી. તો શેને અભિમાન લઈને બેઠા છીએ કે હું શરીરનો સ્વામી છું, હું ઈચ્છું એવું શરીરમાં? આ મૂળ જૈન દર્શનનો પાયો જ્યાં સુધી શું કહેવાય, શું ને કહેવાય, ચોખ્ખો નહીં થાય ત્યાં સુધી આગળ ડગલું નહીં ભરે. ઘણા લોજિક એના જોતા હોય તો મળી શકે છે. 7 તત્વો તો છે કે નહીં? આપણે બધા 7 તત્વો સ્વીકારીએ છીએ. એમાં પહેલું ક્યાંથી શરૂઆત થાય છે? જીવ, પછી અજીવ. ચલો બેની વાત લઈએ. બેને જુદા કેવી રીતે દેખાડ્યા? બેની કોઈ ભિન્નતા છે કે નહીં? બેની સ્વાધીનતા સ્વતંત્રતા છે કે નહીં? અને તેથી તેને દેખાડ્યા છે. તો જીવ અજીવનું કરે અને અજીવ જીવનું કરે એવું ક્યારેય સંભવ નથી. ખાસ કરતા કર્મ અધિકારમાં તે આવે છે. પરદ્રવ્યને જો હું કરું તો મારે તેમાં તન્મય થવું જ પડશે, એમાં મારે પ્રસરવું જ પડશે, ફેલાવવું જ પડશે. એમાં તન્મય થયા વગર કોઈ કરતા નહીં બની શકે. નિમિત્ત બની શકે છે, જ્ઞાતા બની શકે છે, પણ એનાથી ભિન્ન રહીને કોઈ કરતા બને એવું ક્યારેય બનતું નથી. આ બધા મૂળ પાયાના સિદ્ધાંતો છે. એ પૂજ્ય ગુરુદેવસી અહીંયા ખાસ લે છે કે શરીર શરીરનું કામ કરે ને આત્મા આત્માનું કામ કરે. શા માટે આવું છે? કે બંને ભિન્ન ભિન્ન, બંને એટલે શરીર પણ ભિન્ન છે અને આત્મા પણ ભિન્ન છે. શરીર આત્મા ઉપર આધારિત નથી અને આત્મા શરીર ઉપર આધારિત નથી. કોઈને શરીર છૂટી જાય, મરણની કોઈને ઈચ્છા છે? જો આપણે એના માલિક હોય તો શું કામ છૂટી જાય છે? બીમાર શું કામ થાય છે? ઘણે અનેક પ્રકારનું શું કામ? જીવનમાં એટલું વિચારી લેવું, સ્વતંત્ર પદાર્થમાં હું એનો કરતા છું એવી બુદ્ધિ એ મોટું મિથ્યાત્વ છે. જગતના સ્વતંત્ર પદાર્થો છે એમાં પોતાના કરતાપણાનો અભિપ્રાય કરી શકતો તો નથી, માત્ર અભિપ્રાય કરવો એ મહા મિથ્યાત્વ છે. તો એ વાત આપણને કરી. શરીરનું પરિણમન જો એ પણ અહીં આમ શું સિદ્ધ કર્યું? શરીરનું પરિણમન જે વખતે જે રીતે થવાનું આમ કરીને પણ શું સિદ્ધ કર્યું? ગુરુદેવસી ક્રમબદ્ધ સિદ્ધ કર્યું. શરીરના પરિણમનનો પણ ક્રમબદ્ધ પ્રવાહ છે એનો. તું એને કોઈ ડિટેક્ટ કરી શકે, એટલે તું એને કંઈ ફેરવી વ્યવસ્થિત કરી શકે એવો તારો અધિકાર નથી. એ સ્વતંત્ર પદાર્થનું પોતાનું પરિણમન છે. તો જે વખતે અને જે રીતે, જે કાળે અને જે રીતે થવાનું હોય, આટલું એક એક વિચાર કરશું તો શું થશે? 24 કલાકના કરતાપણાના બોજાથી મુક્ત થઈ જશું આપણે. પણ ખબર નહીં કરતાપણાનો બોજ જ નથી લાગે, ઉલટાનું કરતાપણાનું શું થાય છે? હોંશ થાય છે, અભિમાન હોંશ થાય છે. મેં બરોબર શરીરને એકદમ વ્યવસ્થિત રાખ્યું, બધા નિયમ પાળું છું, બધા કરું એટલે મારું શરીર કેવું છે, હેલ્ધી રહી ગયું. પણ તારું શરીરને હેલ્ધી રાખવાની કલ્પનામાં આત્માને બીમાર કર્યો એનું શું છે? એની તું અનુકૂળતામાં જોવા ગયો એમાં આત્મા દુઃખી થાય છે એનો કેમ વિચાર નથી કર્યો? તો અહીંયા એ તો જે રીતે થાય તેના પોતાથી જ થાય છે, તે શરીરના પોતાનામાં. બીજી એક લઈએ, બીજું દૂર જવાની જરૂરી નથી. છ સામાન્ય ગુણ જો વિચાર કરીએ ને તો એમાં પહેલું કયું છે? અસ્તિત્વ. તો એ કોનું અસ્તિત્વ છે? શરીરનું છે કે આત્માનું? બેયનું છે. ચલો તો અસ્તિત્વ છે. તો બીજો ગુણ કયો છે? વસ્તુત્વ. એટલે શું? પોતાનું પ્રયોજનભૂત કાર્ય થયા કરે છે. બીજો કહે છે ઓલું ખાલી હોવા પણ. બીજો ગુણ શું કહે છે? વસ્તુત્વ, કે એનું પ્રયોજનભૂત. પ્રયોજનનું શા માટે? પૂતગલ હશે તેમાં સ્પર્શ રસ ગંધ વર્ણનનું કાર્ય થશે. જીવ હશે તો જ્ઞાન સુખ વીર્ય પ્રભુત્વ એ કાર્ય થશે. તો એનું શું કાર્ય થાય છે? બીજો. અને એ ત્રીજો ગુણ. અને એ કાર્ય ક્યારે પલટે છે? એકવાર વર્ષે કે બે વર્ષે ક્યારે પલટે છે? નિરંતર બદલે છે, નિરંતર. તો આમાંથી હવે તારો ક્યાં અધિકાર આવી ગયો? પદાર્થ છે એમાં એનું પ્રણમન થવું, પ્રયોજનભૂત કાર્ય એનો સ્વભાવ છે. અને એ પ્રણમનની પર્યાય હર સમયે બદલે. બદલે એટલે શું? બદલે એટલે શું? પલટવું એટલે શું? એટલે કોઈ હિનાધિક થાય એવું નહીં. એક જાતનું પ્રણમન પણ રહી શકે છે. આપણને પાછી એ કલ્પના થઈ જાય. પ્રણમન કોને કહેવાય? અપ એન્ડ ડાઉન જેમ ગ્રાફ આવે છે ને, તો જાણે એનું પ્રણમન. કેમ એક ધારાએ પ્રણમન રહ્યું એ પણ પ્રણમન નથી. પણ ક્યાં કાંઈ વિચારણા નથી. પોતે પોતાના મોહભાવના મિથ્યા અભિપ્રાયની એટલી અધિકતા રાખી છે કે વસ્તુ સ્વરૂપ સુધી પહોંચતા જ નથી આપણે. તો એ અહીંયા આપણને કહે છે. તો જો આ એ પોતાથી થાય એમાં આ શું? એમાં એટલે શેમાં? આ શેની વાત કરી? એમાં એટલે શેમાં? અરે આવી વસ્તુની સ્થિતિ છે. વસ્તુનું આવું સ્વરૂપ છે, સ્થિતિ છે, એમાં તારા હાથની વાત ક્યાં છે? તું કે હું બદલાવી દઉં કરી દઉં, તારા હાથની વાત ક્યાં છે? ચલો એનાથી હવે તો બે દ્રવ્યની વાત કરી, એનાથી રાગ માટે આવે. હવે જ્યારે હું આત્મા આત્માનું કામ કરે અને શરીરનું શરીર, તો શરીરનું જ્યારે પ્રણમન થયું ત્યારે મારા હાથમાં શું આવ્યું? ચલો મેં શરીરનું નથી કર્યું તો મારા હાથમાં ત્યારે શું આવ્યું? આપણી જેવાની વાત છે કે આત્મામાં પણ રાગને જ્ઞાનના પરિણામ થાય છે. તે આપણા માટે છે, જ્ઞાનીને પણ અસ્થિરતાનો રાગ છે ત્યાં સુધીની પણ લઈએ. તો આત્મામાં પણ ઓલામાં શું છે? શરીરમાં શરીરનું પરિણમન જે રીતે થાય તે વખતે આત્મામાં પણ રાગને જ્ઞાનના પરિણામ થાય છે. તે આત્મા પોતે કરે છે. શરીરે મને કાંઈ કરાવ્યું છે જબરજસ્તીથી પરાણે. કોઈએ આવીને મને રાગ કરાવે છે, કોઈ આવીને મારી નિંદા કરીને મને દ્વેષ કરાવે છે. ફરીથી પર ઉપર આરોપને એની માટે દોષ જોવાનું જ છોડી દે. તારા દોષે તને બંધન છે અને તું જ તારા દોષને ટાળી શકે છે. એમાં કોઈ જ બીજું. આજ શું આવ્યું હતું? શું આવ્યું હતું? થોડુંક એવું કંઈક આવ્યું હતું ને, જીવ અધ્યવસાનમાં છે તો બંધાય છે અને મોક્ષ માર્ગમાં છે તો મુકાય છે. તારો બંધાવાનો છોડવાનો અભિપ્રાય તો મિથ્યા છે. શેમાં આવે છે એવું ક્યાંક? બંધ અધિકારમાં આચાર્યદેવ બહુ સિદ્ધ કહે, તું એ જ સામો જીવ છે એ અધ્યવસાન કરે છે તો બંધાશે, અને એ જ જીવ પોતે જો પોતાને મોક્ષમાર્ગ પ્રગટ કરશે તો એ મુક્ત થશે. એમાં તારો અભિપ્રાય કાંઈ કાર્ય થતો. અને બહુ સરસ ગાથાઓ તેમાં વિચાર, મારો ન મારો જીવને છે બંધ અધ્યવસ. કોઈ વસ્તુથી બંધ નથી, તારા પોતાના અભિપ્રાયથી. એ તો અહીંયા આત્મા પણ જ્યારે શરીરાદીનું પ્રણમન થાય ત્યારે આત્મા પણ શું કરે છે? આપણે કાં તો રાગ અને કાં તો જ્ઞાન. ભાઈ બિગ નાની ધર્માત્માને પણ અસ્તિત્વ નહીં રહે, પણ આમાંથી કોનો નિષેધ કર્યો? તો પર પદાર્થ શરીરનું તો હું કાર્ય કરું છું એવું તો પર પદાર્થનું કાર્ય કોણ ન કરે, જ્ઞાની કે અજ્ઞાની? બે ન કરે, આપણે ન કરીએ આટલા વર્ષો સુધી કર્યું એનું શું? નાનપણથી આટલા વર્ષોથી કર્યું છે અને ભવિષ્યમાં પણ કર્યાપણાનું અભિમાન તે કર્યું છે, એને અહીંયા કીધું રાગ કર્યો છે. બાકી એક પરમાણુને પણ બદલાવી શકે એવું તારામાં નહીં, તો એ રાગ અને જ્ઞાનના પરિણામ થાય છે તે આત્મા પોતે કરે છે. અને આની વ્યાખ્યા શું છે? કરે છે એની વ્યાખ્યા શું કહેવાય? કરતા કોને કહેવાય? ગુરુદેસી કહેતા હોય છે, ગુરુદેસી જે કહેતા હતા ભાષા વ્યાકરણની, સ્વતંત્રપણે પણમે તે કરતા, એ પર્યાય રૂપે પણમે તે કરતા, એ તો સમયસારમાં છે. આ સામાન્ય વ્યાકરણમાં પણ શું છે? સ્વતંત્રપણે, તો એ જ અહીંયા આત્મા પોતે, પોતે એટલે સ્વતંત્રપણે એ પોતે કરે છે. ક્યારે પણ આવી અન્યાય અનીતિ નહીં કરવી, પોતે કરે દોષ અને નાખે કર્મ ઉપર, એ મોટી અનીતિ છે. ટોડરમલજીએ તે શબ્દો વાપર્યા છે, જીવ પોતે દોષ કરે નાખે સેના ઉપર? તું જીન મત અનુસરતો હો તો આવી અનીતિ સંભવે નહીં, ત્યાં સુધીની વાત કરીએ. અનીતિ જ કરીએ છીએ પોતે, રાગ દ્વેષમાં ઊભા કરીએ છીએ અજ્ઞાન ભાવે, અને કોના ઉપર નાખે? કોઈ બીજાએ કરાયું કર્મે. કર્મનો ઉદય આમ ઘણીવાર કેવો હોય છે? બહુ આકરો હોય છે. સાચી વાત છે ને, એકદમ કે એણે કર્મે તો કોને નથી છોડ્યા? ભગવાનને ન છોડ્યા ને. આ શું આશ્ચર્ય છે, તીર્થંકર ભગવાનને પણ આવા હીન માનવા છે? અરે પદાર્થ છે, કર્મ જે છે એ સ્વતંત્ર, એનું પણ આકરા નહીં. તું પોતે પુરુષાર્થ નથી કરતા તો આરોપ કોના ઉપર છે? પોતે સવારના ઉઠે ત્યારે આમ ફ્રેશ પોતાને ન હોય તો શું આરોપ શેના ઉપર કરે? આજ દિવસ કેવો છે? ડલ છે ને, એ તો આરા પરિણામ છે, બીજા માટે તો કાંઈ નહીં. એક બહુ જીવનમાં પોતાના પરિણામનો આરોપ બીજા ઉપર ન નાખો, એમ અહીંયા પોતે કરે છે એ પોતે જ એમાં સ્વતંત્રપણે કરે છે. ત્યાં એટલે ક્યાં? પાછું ફરી કાલે તો લીધું હતું, ત્યાં એટલે ક્યાં? ક્યાં ક્ષેત્રમાં? ક્યાં? ત્યાં એટલે ક્યાં ક્ષેત્રમાં? ન્યા ક્ષેત્ર નથી. અહીંયા તે સમયે શરીર શરીરનું કામ થાય છે, આત્મા આત્માનું જ્યારે કામ થાય ત્યારે ત્યાં પોતપોતાનું કાર્ય કરવામાં બંને પદાર્થ સ્વતંત્ર છે. કથન પદ્ધતિ હોઈ શકે છે, શું એનો સિદ્ધાંત છે? નિમિત્તાધીન કાર્ય છે કે નિમિત્ત સાપેક્ષ કથન છે? નિમિત્ત સાપેક્ષ કથન હોઈ શકે છે, પણ નિમિત્ત સાપેક્ષ ક્યારેય કાર્ય થઈ શકતું નથી. આવે છે નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે, કહી શકે છે ભાઈ અરિયન ભગવાને 4 ઘાતી કર્મનો નાશ કર્યો, સિદ્ધ ભગવાને 8 કર્મનો નાશ કર્યો. કથન પદ્ધતિમાં કોઈ એ શેના માટે છે? નિમિત્તનું જ્ઞાન, ત્યાં કાર્ય સમયે આવું નિમિત્ત હતું એની માટે કરાય છે. પાણીનો ગ્લાસ એ શું છે? રિયાલિટી છે, ખાલી કથન પદ્ધતિ છે. કથન પદ્ધતિ એટલા માટે છે કે એ પાણીની અંદર પાણી સિવાય બીજું નથી, એટલા માટે. બાકી કોઈને ત્યાં પાણીનો ગ્લાસ હોઈ શકે નહીં, એ રીતે પોતે જ પોતાથી અજ્ઞાન ભાવે પણ મેં તો અહીંયા તો ત્યાં એટલે આવી સ્થિતિમાં, આવી પરિસ્થિતિમાં પોતપોતાનું કાર્ય, પોતપોતાનું એટલે શરીર શરીરનું અને આત્મા આત્માનું, એ કાર્ય કરવામાં બંને પદાર્થ કેવા છે? સ્વતંત્ર છે. સામ હજી બીજો શબ્દ કયો લે? સ્વતંત્ર સાથે બીજો શબ્દ જે લેવો હોય તો શું છે? સમર્થ છે. તાકાત બેમાં સ્વતંત્ર છે, સમર્થ છે, તેથી સ્વાધીન છે બે. દરેક કોઈ પણ પદાર્થ ક્યાં સુધી પોતાનું કાર્ય કરી શકે? ક્યાં સુધી? અરે એનો સ્વભાવ છે, સ્વભાવને માટે શેની મર્યાદા હોય? પોતાનો પોતે પલટે છે એ પોતાનો સ્વભાવ છે. આ તો એના જેવું છે. સાકર ક્યાં સુધી ગળી હોય? ના, પણ સ્વભાવની કંઈક મર્યાદા હોય ને, કંઈક 100 વર્ષ કે બસ ક્યાં સુધી? સ્વભાવ માટે ક્યારેય કાળની મર્યાદા વિચારીશ જ નહીં. વિચારવાનું પણ ક્યારે હોય? શંકા લાગે તો. પણ એ જેનો જે સ્વભાવ, બે શબ્દ ન લાગુ પડે સ્વભાવને, ક્યાં બે શબ્દ? કેટલો અને ક્યારે. સ્વભાવ કેટલો હોય? અધૂરો કે પૂરો? પ્રશ્ન જ ન હોય. ક્યાં સુધી હોય? કાળની મર્યાદા કેટલી? અહીંયા આપણને એ ગુરુદેવ ત્યાં પોતપોતાનું કાર્ય કરવામાં, શરીર શરીરનું, આત્મા આત્માનું કાર્ય કરવા, બંને પદાર્થ. પણ શું થાય, અનાદિની એક શું પડી છે? એક વૃત્તિ પડી છે, ટેવ પડી છે, પરદ્રવ્યના કરતાપણાનું અભિમાન. મારા વગર તો જાણે કાંઈ જગતમાં કાંઈ કામ જ થવાનું નથી. આ એનાથી વારંવાર શબ્દો સાંભળીએ છીએ, ન્યાયથી સાચું પણ લાગતું હોય, પણ અંતે શું થાય છે? પાછું એ મિથ્યા અભિપ્રાયનું એવું જોર છે. જોર છે એટલે પોતે હિન પુરુષાર્થ છે. એટલે બાકી ખરેખર જો જ્ઞાનમાં વિચારણા કરે તો યથાર્થ સ્વરૂપ ખ્યાલમાં આવ્યા વગર રહેશે નહીં. તો બંને પદાર્થ સ્વતંત્ર છે. ત્યાં ફરીથી ત્યાં એટલે આવા સમયે, આવા કાળે બહારના કામ કેટલા સરેડે ચડાવ્યા. જો આ થોડું કાઠિયાવાડી ભાષા, એટલે સરેડે ચડાવ્યો એટલે નહીં, બરોબર નહોતા થતા એની બદલે મેં વ્યવસ્થિત કરી દીધા. ને આ બધું એકદમ ગોટાળો, એવો બધો કેઓસ થયું હતું, મેં આવીને બધું સિસ્ટમેટિક, મેં સરેડે એટલે સારી રીતે બધું એમ પ્રોપરલી થવા માંડ્યા. બહારના કામ કેટલા સરેડે ચડાવ્યા, આટલા કર્યા ને આટલા છે એ વાતને જો શબ્દ ગુરુદેવ શું કહે છે? સ્થાન જ ક્યાં છે? સ્થાન જ ક્યાં છે એટલે પ્રશ્ન છે. વિચારતો જ નહીં તું. પ્રશ્ન જ ક્યાં છે એટલે કે તું વિચારતો જ નહીં, એની એક સંભાવના જ નથી. વિચારણા કોની થાય? ક્યારેક એવી વિચારણા થતી હશે ને, આકાશના ફૂલ કેવા ઉગતા હશે, કેવા હશે, કેવા કલરના હશે? અરે વિચારવાનો પણ ક્યારે હોય છે? સંભવ હોય ત્યાં છે. તો અહીંયા કેટલા કર્યા આટલા કર્યા એ વાતને આવી એક આ રીતે એક શું વિચારવા જેવું? જડ મૂળમાંથી અભિપ્રાય છોડવા જેવો. ઉપર ઉપર છેથી વાત નહીં થાય કે ક્યારે પણ આ સંભવ જ નથી, શક્ય જ નથી કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે. અને તો પછી જડ ભાવે જડ પરિણામે ચેતન ચેતન ઉપેક્ષા કરી લે. જેમ આપણને પહેલું જ ગુરુદેવ શરીર શરીરનું કામ, જડના પરિણામમાં તું નિરપેક્ષ થઈ જા, એનાથી તું એની ઉપેક્ષા વૃત્તિ, એનાથી ભિન્નતાનો ભાવ કરી ના, એનું જે પ્રકારે સહજ પ્રણમન થાય એટલું થયા કરે, મારા જ્ઞાનમાં આવે, પણ હવે એમાં મને કરતાપણાનો ભાવ નહીં, એવી વાત કરીને. આ ભલે આપણને એમ લાગતું હોય કે બે દ્રવ્યની ભિન્નતાની વાત તો બહુ કેવી છે, સો ઇઝી ને, આપણે તો એવી ઓલરેડી આપણે તો માની લીધું છે ને. પહેલું એક વિચારવા જેવું છે, જો તે માની લીધું હોય તો ફરી ફરીને કરતાપણાનો વિકલ્પ કેમ ઊભો થાય છે? અભિમાન કેમ થાય? અને એમાં પણ કાંઈક ફેરફાર થાય તો આટલો આકુલિત કેમ થયા કરે? જો ખરેખર એ ભાવનું તને ભાષણ થયું હોય, એ ભાવ જો અંદરમાં યથાર્થપણે જો ખ્યાલમાં આવ્યો હોય તો ત્યાં પરિણામમાં કાંઈક પણ ફેરફાર થયા કરે તેમાં આકુલિત કેમ થઈ જાય? જીવનમાં પોતાના પરિણામથી વિચારી લેવું. જ્યાં સુધી મને આકુરતાનો જન્મ થાય ત્યારે સમજી લેવું મારા પરિણામમાં કંઈક, અભિપ્રાયમાં કંઈક વિપરીતતા છે. વેદન ઉપરથી સમજી લે મને રોગ થયો છે, આમ કેવી રીતે આપણે વિચારીએ છીએ? દ્રષ્ટાંત રૂપે રોગ કેવી રીતે વિચારીએ? મને પીડા થાય છે, કંઈક દુઃખે છે, એના ઉપરથી રોગનું નક્કી કરી. એમ જ્યાં આકુરતાનું વેદન છે ત્યાં સમજી લેવું મારા પરિણામોમાં શું છે, કંઈક વિપરીતતા છે. અલ્પ પણ હોઈ શકે અને મિથ્યાત્વ છે તો તીવ્ર પણ હોઈ શકે. પણ પહેલું તો એ જ દુઃખનો સ્વીકાર નથી, ત તો અહીંયા એ વાત આપણને કરીને હવે આગળ ગુરદેવસિંહ એ લે છે, પણ એ પાપ ઉપર આખી વાત લેશે. હિંસા, જૂઠું, ચોરી આદિ તો પાપ ભાવ છે, તો જગતમાં પણ સ્વીકાર્ય છે. હિંસા, જૂઠું, ચોરી, કુશીલ અને પરિગ્રહ, એ પણ એક વિચારવા જેવું છે. પરિગ્રહને આપણે શેમાં લઈએ છીએ? પુણ્યમાં લઈએ છીએ. પરિગ્રહ શેમાં લઈએ છીએ? પાપમાં લઈએ છીએ અને એની અધિકતાને આપણે ખુશી થઈએ છીએ. પરિગ્રહને પાપમાં લઈએ છીએ અને પરિગ્રહની અધિકતા થતાં શું થઈએ છીએ? અથવા મહેનત કરીએ, અરે આ શેની વાત છે? પરિગ્રહમાં તને હોંશ બુદ્ધિ આવે છે, એને તું એક રીતે પાપ કહેતો હતો. મિથ્યાત્વનું પાપ તો હજી જુદીની વાત. આ તો બાહ્ય પરિગ્રહમાં ફરીથી કોઈ અમને શું કામ કહ્યો છો? ચક્રવર્તીને પણ કેટલો વૈભવ હોય છે, તો ફરક શું છે બેનમાં? પુણ્યના ઉદયમાં મળેલો સંયોગ છે એ પરિગ્રહ ક્યારે નામ પામશે? એમાં જો તું એકત્વ કરીશ તો પરિગ્રહ પામ. સંયોગ છે એટલે પરિગ્રહ નહીં. એવું જો વિચાર કરીએ તો અરિયંત પરમાત્મા છે એના ચક્રવર્તી કરતાં શું છે? કેટલા ગણો એને છે સંયોગ, સમૂહ શરણ જે છે એમાં. તો એ પરિગ્રહ નામ નહીં પામે. ક્યારે પરિગ્રહ નામ પામશે? એમાં એકત્વ એટલે એને પરી સમસ્ત પ્રકારે ગ્રહણ પોતાનું માનશે તો એનું નામ, નહીં તો શું રહેશે? એ સંયોગ રહેશે, જ્ઞાનનું જ્ઞેય બનશે. તો એ જ્ઞાનનું જ્ઞેય છે, સંયોગ છે. એમાં આપણે એકત્વ, કર્તત્વ, મમત્વ, મોહ બુદ્ધિ કરીને એ પરિગ્રહ છે, તો એ પાપમાં છે. તો હિંસા આજે પણ બધું આવે છે આપણને, એ જે 12 પ્રકારના વ્રતનું સ્વરૂપ આવે છે ને, 9મો પાર્ટ, એ શેમાંથી બધું લેવા, શેમાંથી લીધું છે? 12 પ્રકારના અણુવ્રતનું સ્વરૂપ આવે છે ને, શેમાંથી લીધું છે? જોરથી, પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાંથી લીધું છે. અમૃત ચંદાચાર્યે બધા અર્થો લખ્યા છે. એ રાગાદિ ભાવોની ઉત્પત્તિ થવી તે હિંસા છે, અને તે રાગાદિ ભાવોની ઉત્પત્તિ ના થવી. અને એમણે તો બધામાં હિંસા પ્રૂવ કરી દીધી છે. આ તો અસત્ય વચનાદિક ભેદો જે 5 બીજા 4 કીધા, એ તો શિષ્યને એક સમજાવવા માટે કે બીજાને તું, અને હિંસામાં પણ આપણે હિંસા એક છે માનીએ છીએ, ટુ કિલ. જૈન દર્શનમાં હિંસા શું છે? અરે એ અંતરંગની બાહ્યમાં પણ, દ્રવ્ય હિંસામાં પણ મારી નાખો નહીં, એને ક્યાંય પણ ઇન્જરી થાય. અરે ઇન્જરી પહેલાં પણ એને એવો ભાવ પણ થાય, એ પણ એક શું છે? હિંસા છે. એની મશ્કરી કરીને કરવો, એ પ્રકારના ભાવોમાં પણ એક શું છે? હિંસા છે. પોતાનામાં ભાવ હિંસા છે અને બીજાની દ્રવ્ય હિંસા છે. તો અહીંયા હિંસા, જૂઠું આદિ, અસત્ય બોલવું, ક્યારેક તો એમ થાય ને, શું થાય, ખોટું બોલવું તો પડે ને, એનાથી ક્યારેક સક્સેસ થઈએ છીએ આપણે? નહીં, બધે સત્ય બોલીએ તો નુકસાન થાય. ક્યારેક ખોટું બોલીને પણ, ખોટું બોલીને ફાયદો તો થાય છે કે નહીં? ક્યારેક ખોટું બોલવાથી નહીં, પાપનું બંધ છે વધારે. જે તને કદાચ સંયોગ વધ્યો છે એ તો પૂર્વના પુણ્યને કારણે છે. વર્તમાનમાં જૂઠું બોલ્યો, અસત્ય, એના કારણે નહીં. પણ ખબર નહીં ક્યાંથી ક્યાં લિંક મારી દે છે. મેં આજે છે ને આર્જવનો, મેં માયાચારી કરીને એટલે મને થઈ ગયું સરખું થયું, નહીં તો બહુ નુકસાન જતું હતું. તો એ માયાચારી કરી એટલે એને સાતાનો ઉદય આવ્યો છે? પૂર્વના પુણ્યને કારણે ઉદય આવ્યો છે, અને બાકી માયાચારી કરી છે એમાં મોટો પાપનો બંધ બંધાણો છે. ક્યારે પણ તારા પાપના પરિણામથી એની સાથે વર્તમાનમાં અનુકૂળતા જોઈ છે નહીં, ઉલટાનું પાપ બંધ. તો એ પહેલાં ગુરુદેવસિંહ પહેલાં હિંસા, જૂઠું, ચોરી આદિ તો પાપ ભાવ છે એમ કીધું. હવે પણ એની સાથે દયા, દાન, પૂજા, ભક્તિ વગેરેનો શુભ રાગ પણ પરમાર્થે હવે શું છે? આવું બધું ક્યાંથી? અમે તો આટલા સુધી પાપ, આ બધું કશું છે? શુભ રાગ છે, એને પુણ્ય કહેવાય ને. ફરીથી એક પાપની વ્યાખ્યા. પાપ પતિત કરાવે તેનું નામ પાપ. પોતાના સ્વરૂપથી પર્ણથી ચ્યુત થાય છે, બહિર્મુક્તામાં જાય છે, આ તેનું નામ પાપ કહેવામાં આવે છે. પાપને પાપ તો જગત સહુ કહે, પુણ્યત પણ તત્વ પાપ છે એવું કોઈક અનુભવી કહેશે. ને હવે આવશે યોગસાર ગાથાની વાત. પાપને પાપ તો જગત બધાય કહે છે, હવે એમાંય થોડો ઘણો ફેરફાર થઈ ગયો. પાપના ક્રોધ કસાય કરીને પણ ઘણા તો જાણે માને મેં સાચું કામ કરી દીધું, બહુ વહેલો હતો એને એવો ગુસ્સો કર્યો કે સીધો થઈ ગયો, એની તો વાત જ નથી. પાપને પાપ કહેના, પણ પુણ્ય તત્વ પણ એક આત્માના એના સ્વભાવની અધિકતાથી વિચારવા જેવું છે કે પુણ્ય પણ શું કરાવે, આત્મસન્મુખતા કરાવે છે કે બહિર્મુખતા કરાવે છે. પૂજા ભક્તિ જેના વાત દયાદાન કરી એમાં પણ વૃત્તિ કઈ તરફ હોય છે, સ્વભાવતર કે બહિર્મુખતામાં? તો સ્વભાવથી બહિર્મુખ જે પ્રણતિ છે બધી કેવી છે, પાપ જ છે. કોઈને એમ છે આપણો જૈન ધર્મ તો કેવો છે, અહિંસામય છે ને, અને અહિંસામાં બધા જીવો ઉપર શું કરવી જોઈએ, દયાભાવ કરુણા બધા કરવી એક હોય છે ને. ફરીથી જૈન દર્શન અહિંસામય છે કોઈ ને, પણ અહિંસા બે પ્રકારની છે, એક કઈ છે ભાવ અહિંસા અને એક દ્રવ્ય અહિંસા. જ્યાં પોતાના આત્માના ચૈતન્ય પ્રાણની જાગ્રત રાખે છે, જીવિત રાખે છે, એવી જ્યાં ભાવ અહિંસા છે, ત્યારે સાથે સાથે એ જ્ઞાનીઓને મુનિરાજને બીજા જીવ પ્રત્યે કરુણા બુદ્ધિરૂપ એ દ્રવ્ય અહિંસા પણ સાથે હોય છે. પણ જ્યાં ભાવ અહિંસા નથી ત્યાં એકલી દ્રવ્ય અહિંસાથી કાંઈ કાર્ય થતું નથી. પણ અને એ પણ એક વિચારવા જેવું છે, આપણે દયા કોમળતા આદિ બધું જે કરીએ એ કોના ઉપર, સુખી ઉપર એટલે કે દુઃખી ઉપર, દુઃખી ઉપર કે સુખી ઉપર? દુઃખ પાકું એટલું છે કોમળતા એ, તો દુઃખી કોણ દેખાય છે, બીજા જીવ દેખાય? આપણે પોતે ચાર ગતિમાં રખડતા દુઃખી નથી દેખાતા, અને જો દુઃખી નથી તો ધર્મ કરવા શું કામ આવ્યા છે? મારે ધર્મ કરવો છે એવો ભાવ ઉઠો એ કોને સૂચવે છે, સુખમય દશા કે દુઃખમય દશા? હું ચાર ગતિમાં 84 લાખ યોનિમાં ભટકું છું એ કોને બતાવે છે? તો પોતે પોતાને દુઃખી છે એવો સ્વીકાર ન કરે અને બીજાને દુઃખી કરવા જાય, આ તો એના જેવું કરીએ શું છે? ઘરના છોકરા શું કરે, ઘંટી ચાટે અને પાડોશીને, હવે તો ઘંટી ન થઈ ખબર ક્યાંથી પડે બધું, કે પોતાના ઘરનાને કાંઈ ન મળે ને બીજાને દાન દેવા, એમ પોતાને પોતાથી પોતાના. અરે એક વિચારી લેવું, 24 તીર્થંકર લઈએ, એમાં કેટલા તીર્થંકર આપણા હિતને માટે રોકાઈ ગયા? રોકાવું જ જોઈએ ને ભાઈ, કરુણા એમને હોય કે નહીં? ભગવાન કહેવા છે તારી કરુણાનો કોઈ, તો આપણા માટે રોકાવું જોઈએ કે ન રોકાવું જોઈએ? મહાવીર ભગવાન તો કેટલા વર્ષ મોક્ષ પધારી ગયા, 75 વર્ષની વય આવી ગયા, તો રોકાવું તું કે નહીં? ફરીથી કોઈ કોઈના માટે રોકાતું નથી, આવો કોઈ માર્ગ નથી કે બીજાના જીવને હિતને માટે હું સંસારમાં રહીશ, એ વિતરાગ માર્ગ નથી. એ પોતે પોતાની સાધના કરે છે ત્યારે એવો રાગ રહી જાય છે કે બીજા જીવો પણ એ સાચા માર્ગે આવે, આત્માનું હિત કરે એવા પેણા. પણ એવું નથી કે એના હિતને માટે હું રોકાઈ જાઉં. તો એક સરસ એક જગ્યાએ એની વાત સરસ આવે છે, જ્ઞાનીઓ અથવા તીર્થંકરો જે થઈ ગયા કેવા, એ સાધના કરતા જાય છે, વિધિ કહેતા જાય છે અને મોક્ષે પહોંચી જાય છે. જ્ઞાનીઓ શું કરે છે, સાધના કરતા જ એટલે મોક્ષ માર્ગમાં પોતાની રીતે આગળ વધતા જાય છે, કરુણા બુદ્ધિ છે તો એની વિધિ ઉપાય કહેતા જાય છે, પણ પોતે મોક્ષ પહોંચી જાય. કોઈને કહી નહીં, કરે કે ન કરે જોવા રોકાતા, અને એવું હોત તો, એવું હોત તો કોઈ તીર્થંકર મોક્ષે જ ન જાત, સંસારી કેદી નહીં હોય. ચલો એ વાત તો નહીં, પણ અહીંયા ખાસ આ રીતે એક વિચારવા જેવું છે. ફરીથી એક આનાથી એક કન્ક્લુઝન શું છે, પોતાના ભૂમિકાને અનુસાર શુભ રાગ હોય છે, પણ યથાર્થપણે જાણવા જેવું છે કે એ પણ એકવાર છોડીને મારે સ્વરૂપમાં લીન થવું પડશે અને તો જ શ્રેણી માંડીને હું મોક્ષે પહોંચીશ. એક કેવો પરિણામ, મુનિરાજના 28 મૂળગુણના વિકલ્પ છે એ પણ એકવાર છોડવા પડશે, નહીં તો મુનિરાજ છઠ્ઠેથી સાતમામાં કેમ આવે છે. તો અહીંયા એ શુભ રાગ પણ પરમાર્થે કેવા છે, પાપ છે, એટલે કે આત્માનું અહિત કરનારા છે, છોડવા યોગ્ય છે. કોઈ પણ એક દ્રષ્ટાંત બતાવો કે મુનિવ્રત ધારણ કરેલા, મહાવ્રતના ધારણ કરેલા કોઈ મોક્ષ માંગ્યા હોય, એ વ્રતના પરિણામ સહિત કોઈ મોક્ષે ગયા હોય તો એનો અર્થ શું છે, છોડવા યોગ. તો છોડવા યોગને સારા કહેવાય કે પાપ કહેવાય? પાપ છે એ કેવું હોય છે, ગ્રહણ કરવા જેવું છોડવા યોગ્ય છે. તો અહીંયા જો એ છીટા છે તેનું નામ શું કહેવાય, પાપ કહેવાય. તો એ પાપ છે કેમ કે જો એનું વ્યાખ્યા કરે છે ગુરુદેવસિંહ, પાપ કોને કહેવાય, સ્વરૂપમાંથી પતિત કરે છે, સ્વરૂપમાંથી ચ્યુત કરે છે. જેમ કોઈ રેશમી કપડું કેવું હોય, વારે વારે શું થતું હોય, સરી પડે ને, સરી પડે કે એમ, પણતી સ્વરૂપમાંથી શું થાય છે, સરી પડે છે, ચ્યુત થાય છે, પતિત થાય છે, માટે તેનું નામ શું કહેવાય છે, પાપ કહેવામાં આવે છે. હવે એનો ગુરુદેવસિંહ યોગીન્દ્રદેવનું કયું શાસ્ત્ર રચેલું છે, યોગસાર છે, અને બીજું પરમાત્મ પ્રકાશ છે. યોગીન્દ્રદેવનું બે મુખ્ય, પરમાત્મ પ્રકાશ અને યોગસાર, એમાં પણ એ પરમાત્મ પ્રકાશમાં બે એના ડિવિઝન, પહેલો અધ્યાય ને બીજો અધ્યાય, એમાં સુંદર રીતે અધ્યાત્મની ઘણી બધી વાત એમાં લખી છે. એનાથી આગળ જે યોગસાર, યોગ સારભૂત છે કે યોગ છોડવા જેવો છે, ચૌદમું ગુણસ્થાન કેવું છે, સહયોગી છે કે અયોગી છે, અયોગી છે ને, એટલે યોગ છોડવા જેવો છે ને. યોગ શેમાં આવે, યોગ શેમાં આવે, સાત તત્વમાં યોગ શેમાં આવે, સાત તત્વમાંથી યોગ શેમાં આવશે, સિમ્પલ છે, આશ્રવમાં છે ને, આશ્રવ પાંચ પ્રકારના, મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કસાય ને. તો યોગ રાખવા જેવો છોડવા જેવો છે, તો યોગસાર લખ્યું છે અહીંયા, તો કે યોગસારભૂત લખ્યું છે. અરે ભાઈ, યોગ એટલે જોડાણ, તું કોના સાથે જોડાણ કરે છે એના ઉપર આધાર છે. મન વચન કાયા સાથેનું જોડાણ કરીશ તો આશ્રવ વિકલ્પ બંધ થશે, અને સ્વરૂપ સાથે જોડાણ કરીશ તો શું થશે, ગુપ્તી થઈને, આત્મામાં ગુપ્ત થઈને, વિતરાગતા કરીને મોક્ષે પહોંચે. કોની સાથે જોડાણ કરે એના ઉપર આધાર. તો આવું એકવાર આત્મા સાથે જો જોડાણ કરશે તો એને પાપ તો છોડવા યોગ્ય લાગે છે, પુણ્ય તત્વ પણ અંતે છોડવા જેવો છે. એક બહુ જ વિચારવું, છૂટશે ક્યારે જુદી વાત છે, અને છોડવા યોગ્ય છે એવો અભિપ્રાય કરવો એ જુદી વાત છે. પણ બધું શું કરી નાખે, શું કરીને સાવ ભેળસેળ, એટલે સંભુ મેરો કરી નાખે. હરેક ગુણનું પોતપોતાનું કાર્ય શું છે એ વિચારતા જ નથી આપણે. એવું કોઈએ કીધું નથી કે અત્યારના તું પુણ્ય છોડીને પાપ કરે. પુણ્ય છૂટવાનો પણ એક ક્રમ હોય છે, પણ છોડવા જેવો છે અભિપ્રાય સૌથી પહેલો થવો જોઈએ, અને એ જ સત્ય સમ્યક અભિપ્રાય થાય એનું નામ સૌથી પહેલું સમ્યક દર્શન, એ પહેલું પગથિયું છે. મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવાનું પહેલું પગલું છે, પગથિયું છે, કે પુણ્ય પાપ જેમ છોડવા યોગ્ય છે એમ પુણ્ય પણ છોડવા યોગ્ય છે. છોડવાનો પુરુષાર્થ, પુણ્ય પણ છોડવા યોગ્ય, પણ પાપ તો છોડવા યોગ્ય છે, પુણ્ય પણ છોડવા યોગ્ય એવો અભિપ્રાય, એવી શ્રદ્ધા, માન્યતા, એ કોનામાં આવે, શ્રદ્ધા ગુણમાં આવે. અને એ છોડવાનો પુરુષાર્થ કેમાં આવે, ચારિત્રમાં આવે. પણ જેને યથાર્થ સમ્યક શ્રદ્ધા પણ નથી, તો એને ચારિત્રમાં ક્યારે આવું કાર્ય આવશે ને, એટલા માટે આ કોઈ સ્વચ્છતાનો માર્ગ નથી. કે તમે કીધું પુણ્ય પણ કેવું છે, છોડવા જેવું છે, એટલે હું તો અત્યારથી છોડીશ. સારી વાત છે, છોડીને કરીશ શું? જીવની પાસે ત્રણ પરિણામ છે, એક પાપના, એક પુણ્યના અને ત્રીજા શુદ્ધતાના. હવે આપણે શું કર્યું, નક્કી શું કર્યું, એક બહુ જ અભિપ્રાય વિચારવા જેવો છે. કોઈ કહે ને તમે કહો છો એટલે પુણ્ય અને પાપ બે કેવા છે, સરખા છે, એટલે અમે પુણ્યને છોડીને શું કરશું, પાપ કરશું. બહુ સિમ્પલ લોજિક છે ને, શું એમાં શું વાંધો શું છે? પુણ્ય અને પાપ તમે કહો છો એટલે સરખા છે, ચલો તમા તો અમે હવે પુણ્યને છોડીને શું કરશું, પાપ કરશું, તો બરાબર છે. ફરીથી એમાં શું વિપરીતતા છે? તો તને બે સરખા કીધા તો પુણ્ય છોડ્યું તો પાપે છોડવું જોઈએ. જો તો એક છોડીને બીજું કરે તો સરખા ક્યાંથી માન્યા તે? એ પોતાના અભિપ્રાયને પોતે જો વિપરીત શું કરવું જો ખ્યાલ નહીં આવે તો નહીં. સરખા માન્યા તો કાં તો બેને છોડવા જોઈએ અને કાં તો બેને કરવા જોઈએ. તો તું એકને કરે, અરે સ્વભાવમાં જા તો યથાર્થપણે એ બંને એ સહજપણે જ્યાં એની સ્થિતિ બને છે ત્યારે છૂટતા જાય. બાકી એમ તું કે અત્યારથી હું પુણ્ય છોડીને પાપ કરીશ, એકલો સંભવ જ નથી એનો. ચલો અહીંયા તો આપણે વાત લઈએ ગુરુદેવજી. અરે પાપને તો પાપ સૌ કહે છે, પણ અનુભવી જ્ઞાની જીવ તો જો આખું ક્યાં લીધું ગુરુદેવજી? આવું કહેવાનું સામર્થ સામાન્ય જીવનું નથી. શબ્દો તો હજી કાંઈક ઉધાર લીધેલા વાપરી કાઢીએ છીએ, પણ ખરેખર એ કહેવાનું સામર્થ કોની પાસે છે? અનુભવી જ્ઞાની જીવ, જેણે પુણ્ય અને પાપ બેનો ફરીથી પેલું જેમ આપણે સવારના વાત આવે છે, શું છૂટે છે? નહીં છૂટે છે, નહીં સંબંધી વિકલ્પ છૂટે છે કે નહીંનો પક્ષ છૂટે. ત્રણમાંથી પહેલું શું? કે ભાઈ એકને એક નહીં લેવાનો. શું પહેલું છૂટે છે? નહીં પક્ષ છૂટે છે, નહીં સંબંધી વિકલ્પ છૂટે છે કે સ્વયં નહીં છૂટે છે? સૌથી પહેલો નહીં પક્ષ છૂટતા જ એને સમ્યક દર્શનની અનુભૂતિની પ્રાપ્તિ થાય, અને પછી જેમ આગળ પુરુષાર્થ કરે છે તો શુદ્ધોપયોગ દશામાં શ્રેણીમાં એ નહીં સંબંધીના વિકલ્પ પણ એ છૂટી જાય, અને જ્યાં 13મી ગુણસ્થાને પૂર્ણ કેવળ જ્ઞાન પ્રગટે છે ત્યાં ભાવશ્રુત જ્ઞાન નથી. અને ભાવશ્રુત જ્ઞાન નથી તો એનો એક અંશ એવો શુદ્ધ નહીં અથવા કોઈ પણ નહીં એ રહેતો. તો આ બધા ક્રમ હોય છે બધું, પણ આપણે તત્વ અભ્યાસ વગર આ કોઈ આનો શું છે, બીજો કોઈ નિવેડો ઉપાય કોઈ નથી. તત્વ અભ્યાસ કરવું નથી અને પોતાના અભિપ્રાય તો અનાદિકાળથી તો ચાલતા આવ્યા છે. પોતાના મતી કલ્પનાએ સ્વચ્છંદે માર્ગમાં ચાલી રહ્યા છે. ત્યાં એ ગુરુદેવ શ્રી કહે છે કે અનુભવી જ્ઞાની જીવ તો ફરીથી આવું એક કહેવાનું સામર્થ જ્ઞાનીઓને છે. ખરેખર આપણે ભાષા વાપરીએ પણ એવી અંદરમાં દ્રઢતા છે કે અનુભવી જ્ઞાની જીવ તો પુણ્યને પણ પાપ કહે છે. અને એ યોગેન્દ્ર દેવનું ગુરુદેવશ્રી યોગસારમાંથી એ ગાથા આપણને કીધી છે. બહુ ઝીણી વાત છે. ગુરુદેવશ્રી ઘણીવાર આ શબ્દો વાપરતા હોય, ઝીણી છે, સૂક્ષ્મ છે, એમ કહીને શું કહેવામાં? ઉપયોગની સ્થિરતાપૂર્વક આ વાતને અંદરમાં વિચારજે. ઝીણી છે એટલે ખબર નહીં પડે ને તને નહીં સમજાશે, એ તો એક બહુ જ સિમ્પલ માની લે. આચાર્ય દેવથી માંડીને ગુરુદેવશ્રી જે કાંઈ કોઈ લખ્યું છે, કોઈ ગુરુદેવશ્રી વાણીથી કહ્યું, શેના માટે? કે તમે બધા સમજી શકશો નહીં, ખાલી અમે લખી જઈએ અને કહી જઈએ છીએ, એના માટે છે. એમણે આપણી શું જોઈ છે? પાત્રતા, યોગ્યતા જોઈ છે કે તું સમજી શકે એમ છે, પણ એના માટે થોડોક શું જોશે? ઉપયોગની સૂક્ષ્મતા અને પરિણામની સ્થિરતા. શું જોશે? જ્ઞાનમાં શું જોશે? ઉપયોગની સૂક્ષ્મતા અને પરિણામમાં શું જોશે? સ્થિરતા હશે. પરિણામ જ ચંચલિત ભારમાં રહેતા હશે, કદાચ શબ્દોનું ગ્રહણ થશે, ભાવનું પકડવાનું નહીં થાય. તો અહીંયા બહુ ઝીણી વાત છે, એટલે ઊંડાણથી તારે વિચારીને આને કરવાને, અને પછી એના માટે અંતરથી સમજે તો સમજાય તેવી છે. આવ્યું? સૂક્ષ્મ છે કહીને, ઝીણી કહીને તને નહીં સમજાય એમ નહીં, પણ એના માટે કન્ડિશન શું? અંતરથી સમજે તો પોતાના એક અભિપ્રાયને હમણાં એક ગૌણ કરીને શું કહેવા માગે છે. આ વિતરાગતામય માર્ગ છે. વિતરાગતામય માર્ગમાં કોણ હોય, પાપ હોય કે પુણ્ય હોય? વિતરાગ માર્ગમાં કોણ હોય? પાપ ન હોય ને? પાપ તો ન જ હોય, પણ પુણ્ય? અને તો પછી એ છોડવા માટે બે સમાન છે એમ કહીને વાત કરે છે. એમ અંદરના અંતરથી સમજીશ તો આ વાત સમજાય એવી છે. પણ પેલું કદાચ આખરું લાગે કે આ શું આચાર્ય, અને એ માટે સમયસારમાં પુનપાપ અધિકારમાં પણ એક કળસ અમૃતચંદાચાર્યદેવ લખ્યું છે કે જેમ પાપને છોડાવો છો એમ પુણ્યને પણ છોડાવો છો, તો શરણ અમને શેનું રહેશે? મુનિરાજને શરણ શેનું રહેશે? કે અરે, મુનિરાજને જ્ઞાનમાં રમતું જ્ઞાન જ એને શરણભૂત છે. પોતાના સ્વરૂપમાં રમતી પણતી જ એને ચૈતન્ય જ્ઞાનમય ભગવાન આત્માનું શરણ છે, કોઈ અશરણ નથી. એમ અહીંયા આપણને વાત એ કરે છે. હવે 86 નંબરના બોલ ઉપર આપણે આવીએ.